ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે કરણે ભજ ગોવિંદમ મૂઢ જહિ તૃષ્ણાં પુરુષદ બુદ્ધિ મનસિ વિતૃષ્ણાં ગોવિંદમ મા કુરુ ધન જન યૌવન ગર્વ મિદમખિલં હિત્વા બ્રહ્મપદં ત્વં પ્રવિશ વિદિત્વા અર્થમનર્થમ નાસ્તિ તત સુખલેશ સત્યમ યાવદ વિત્તોપાર્જન સક્તસ તો દર શુક્રવારે મેમનગર ગુરુકુળ ખાતે યુવક સભાનું સત્સંગનું આયોજન હોય છે રાત્રે 9 વાગે. એમાં યોગાનુયોગ આ શુક્રવાર જ્ઞાન સત્રની વચ્ચે આવ્યો એટલે યથાવત સભા રાખી છે. અને આ શુક્રવારથી જ ભજ ગોવિંદમ સ્તોત્ર ઉપર પ્રવચનમાલા શરૂ કરીએ છીએ. આજે પહેલા શ્લોક ઉપર જે કાંઈ થોડું અનુકૂળ આવશે એ કહેવાશે. આ ભજગોવિંદ સ્તોત્ર એ એક રીતે પ્રસાદીનું છે, કારણ કે પ્રથમના 42મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આ સ્તોત્રને યાદ કર્યું છે. ત્યાં શંકરાચાર્યને પણ યાદ કર્યા છે. સ્તોત્ર બહુ ઉત્તમ છે, આપણે ભગવાનમાં જોડાઈએ, ભગવાનનું ભજન કરતા થઈએ એવો ઉત્તમ બોધ આ સ્તોત્રમાં છે. અને મૂળ વાત તો એ છે કે આપણે તો સત્સંગ કરવો છે, એના માટે માધ્યમ જોઈએ, પછી ગમે તે માધ્યમ હોય. પણ માધ્યમ બધાને ભાવે એવું હોય તો વધારે સારું પડે. આ સ્તોત્ર બધાને ભાવે અને ફાવે એવું છે. હવે એના વિશે હું કંઈ કહું એ પહેલાં થોડીક બીજી વાત જે પાયાની છે અને ભૂમિકા છે, થોડી બહુ ધ્યાનથી સાંભળજો. બધાને રસ આવે એવું હું માનતો નથી, ધ્યાન રાખે ને સમજે તો આવે. એ થોડી વાર એવું ચાલશે, પછી કઈ બહુ જાજુ નહીં, લાંબુ ચાલે, પછી બીજી વાતો આવશે. આપણે હિન્દુઓને માટે મુખ્ય ગ્રંથ છે એ વેદ છે. વેદ એ હિન્દુ ધર્મનો મુખ્ય ગ્રંથ છે. પણ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને વચ્ચે થોડી સમાનતા છે. વિચિત્ર વાત છે પણ સમાનતા છે. શસ્ત્ર અને શાસ્ત્ર એને થોડી સમાનતા છે. શસ્ત્ર અને શાસ્ત્ર સમાનતા એ છે કે તારે પણ ખરું ને મારે પણ ખરું. જેવી રીતે શસ્ત્ર છે એ બંદૂક, તલવાર, બોમ્બ વગેરે હથિયારો, એ સૈનિકના હાથમાં હોય તો આપણું રક્ષણ કરે અને ત્રાસવાદીઓના હાથમાં હોય તો આપણો વિનાશ કરે. વસ્તુ એકની એક છે. એવું જ શાસ્ત્રનું છે. વેદાદિક શાસ્ત્ર જો સત્પુરુષના હાથમાં હોય તો એ પરમ કલ્યાણી છે, કલ્યાણકારી છે. કારણ શું કે સત્પુરુષ છે એ વેદાદિક શાસ્ત્રને જે કહેવું છે એ જ લોકો આગળ કથા દ્વારા મૂકે છે, એટલે લોકોનું પરમ કલ્યાણ થાય છે. પણ જે દુર્જન પુરુષો છે એના હાથમાં જો વેદાદિક શાસ્ત્ર છે તો શાસ્ત્રને જે કહેવું છે એ એક બાજુ હડસેલી દે છે અને પોતાનું જે કંઈ પાપ છે, પોતાને જે અધર્મમાં રુચિ છે, ખોટું કરવાની જે એની વૃત્તિ છે, ભોગ પોષવાની જે એની દાનત છે, એ પાપને અધર્મને લોકો અધર્મ ન ગણે એવી રીતે વેદાદિક શાસ્ત્રોને લોકો આગળ મૂકે છે. શાસ્ત્રના અર્થ અવળા કરી કરીને ગોઠવી ગોઠવીને સમાજ આગળ મૂકે જેથી કરીને લોકો એના અધર્મને પાપને પણ ધર્મ ગણતા થઈ જાય અને આવું થાય ત્યારે સમાજનું અધપતન થાય છે. દરેક કાળમાં આવું થતું આવ્યું છે. એવું જ વેદ સાથે થયું. ક્યારે થયું? કે જ્યારે પૃથ્વી પરથી ભગવાન શ્રી કૃષ્ણ અને વ્યાસજી અંતર્ધાન થયા પછી ધીમે ધીમે જે રાજસી તામસી લોકો હતા, એટલે કે જે ભોગપ્રિય હતા, એટલે કે જે માંસાહારી પ્રિય લોકો હતા, માંસાહાર પ્રિય લોકો હતા, એમણે વેદનો આધાર બતાવી બતાવીને હિંસાત્મક યજ્ઞોનું ખૂબ પ્રવર્તન કર્યું. તમારે સુખી થવું છે, તમારે સંપત્તિ જોઈએ છે, તમારે સામ્રાજ્ય જોઈએ છે, તમારે પુત્રાદિક જોઈએ છે, તમારે દુઃખ ટાળવું છે કે મર્યા પછી તમારે સ્વર્ગમાં જવું છે તો અમુક અમુક પ્રકારના પશુઓને અમુક અમુક પ્રકારના યજ્ઞમાં હોમીને હોમ કરો, યજ્ઞ કરો, એટલે તમારી બધી ઈચ્છા પૂરી થાય. લોકોને તો આવું જ જોઈએ છે. દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાલા ચાહીએ, ગતાનુગતિ કો લોક, જેમ વાળો એમ વળી જાય. એટલે સમાજમાં, એટલે ભારતમાં હિંસાત્મક યજ્ઞોની પ્રચુર માત્રામાં પ્રચાર થયો. જ્યાં જુઓ ત્યાં પ્રતિદિન સેંકડો ને હજારો નિર્દોષ પશુઓના બલિદાન યજ્ઞમાં અપાય, આકાશના ચિત્કારોથી ગુંજે. કોઈ પણ સાત્વિક માણસને એ મૂંગા પશુઓનો ચિત્કાર પસંદ પડે નહીં, પણ હવે વેદનો આધાર લઈ લઈને લોકો, અને યજ્ઞો કરાવનારા પણ બધા પ્રકાંડ વિદ્વાનો. સાત્વિક ભગવત ભક્તિની ઉપાસના તો ક્યાંક રહી સહી લોકો પાસે રહી. કલ્પના કરો કે ભારત કેવો હશે, કે હિંસામય યજ્ઞોથી ભરપૂર પ્રજા હોય. એ વખતે ભગવાન બુદ્ધનું પૃથ્વી ઉપર ભારતમાં અવતરણ થયું. પ્રકૃતિ મહાપુરુષો અને ભગવાનને અવતાર ધારણ કરવા મજબૂર કરતી હોય છે. ભગવાન બુદ્ધ પ્રગટ્યા. આશય હતો હિંસાત્મક યજ્ઞોને બંધ કરવા, પણ સીધા એને જો કહેવા જાય તો મેજોરિટી કઈ માને નહીં. એટલે બુદ્ધ ભગવાને બહુ સલુકાઈથી કામ લીધું. એમણે લોકોની સાથે આત્મા, પરમાત્મા, સ્વર્ગ, નર્ક, મોક્ષ, લોક, લોકાંતર એની કોઈ વાત જ કરી નહીં, કોઈ ઉલ્લેખ જ નહીં કરવાનો, એ વિષયોને સ્પર્શ જ નહીં કરવાનો. સીધું લોકોને એમ પૂછે, તમારે સુખી થવું છે? કોને નથી થવું? લોકો કે હા, અમારે સુખી થવું છે. જો તમારે સુખી થવું હોય તો તમારી વાસના ઘટાડો. વાસના ઘટાડવા માટે તમે તમારી જાતને ઓળખો. નો થાય સેલ્ફ. તમારી જાતને ઓળખો, તમારા મનને ઓળખો. તમારી જાત અને મનને ઓળખવા માટે તમે અંતર્મુખ થાઓ. આંખો મીચો, અંતર્મુખ થાઓ. અંતર્મુખ થવા માટે તમે વિપશ્યનાદિક ધ્યાન કરો. જોજો કેવી સલુકાઈથી લઈ જાય છે. તમે વિપશ્યનાદિક ધ્યાન કરો. આ રીતે લોકોને કામ, ક્રોધ, લોભ આદિ વાસનાદિક જે વિકારો છે એના ઉપર જ વાત કરવાની, એનો જ પરિચય આપવાનો અને એનાથી પાછા વળવાની વાત કરવાની. પણ ભૂલે ચૂકી ક્યાંય વેદાદિક શાસ્ત્રોનું કોટેશન ટાંકવાનું જ નહીં કે ફલાણા વેદમાં આમ કહ્યું છે, ફલાણી શ્રુતિ આમ બોલે છે, ફલાણું શાસ્ત્ર આમ કહે છે, ફલાણો ઋષિ આમ કહે છે. શું અડવાનું જ નહીં, ભૂલે ચૂકે કોઈનું ટાંકવાનું નહીં. આ રીતે જે લોકોની વેદ સાથે પકડ હતી એ પકડ ઢીલી કરી નાખી, અને વેદ સાથેની પકડ ઢીલી થઈ એટલે હિંસાત્મક યજ્ઞો ઢીલા પડવા માંડ્યા. અને બુદ્ધ ભગવાને એવો પ્રભાવ ફેલાવ્યો કે લોકો વેદને છોડી છોડીને, વેદ ધર્મને છોડી છોડીને બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. હજારો લોકો બુદ્ધને શરણે થવા લાગ્યા. સલુકાઈથી લોકોની વેદમાંથી શ્રદ્ધા તોડી નાખી. બહુ બુદ્ધિપૂર્વક કામ કર્યું. નામ જ બુદ્ધ છે તો. અને જોત જોતામાં ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થઈ ગયો. વેદ ધર્મ ધીમે ધીમે છૂટતો ગયો. ભગવાન બુદ્ધ દેહ છોડીને ચાલ્યા ગયા. એના પછી બૌદ્ધ ધર્મ અત્યંત વિસ્તાર પામ્યો. જોત જોતામાં રાજ્યાશ્રીઓ પણ મળ્યા. મોટા મોટા મહારાજાઓ બધા જ બુદ્ધના સંઘને શરણે થવા લાગ્યા. અને રાજા શરણે થાય એટલે પ્રજા તો થાય જ. પૂરા ભારતમાં બૌદ્ધ ધર્મ પ્રચલિત થઈ ગયો. એટલું નહીં ભાઈ, પૂરી પૃથ્વીના અર્ધા ગોળા ઉપર બૌદ્ધ ધર્મ છાયો. ચીનમાં, તિબેટમાં, બર્મામાં, કંબોડિયામાં, જાપાનમાં, શ્રીલંકામાં, ઠેક ઠેકાણે કેટલા નામ ગણ્યા. 50% પૃથ્વીના પડ ઉપર બૌદ્ધ ધર્મ વ્યાપ્ત થઈ ગયો. તો આટલો બધો વ્યાપ્ત થઈ જાય તેમાં મને તમને શું વાંધો છો થતો? પણ સમજવાનું એ છે કે એ બૌદ્ધ ધર્મ વ્યાપ્ત થયો એ કેવો હતો અને અત્યારે જે છે એ પણ કેવો છે, બે એક જ છે, પણ કેવો હતો ભારતમાં બૌદ્ધ ધર્મ જે પૂરા ભારતમાં હતો એ કેવો હતો? વૈદિક ઉપાસના કરવા વાળા બહુ થોડા થોડા લોકો બચ્યા. થોડું ધ્યાનથી સાંભળો, બૌદ્ધ ધર્મ કેવો હતો? ભગવાન બુદ્ધે, આપણે કહ્યું એમ, કોઈ આત્મા પરમાત્માના વિષયને ટચ ન કર્યો, છતાંય લોકો તો બહુ વિચિત્ર પ્રાણી છે, એટલે ભગવાન બુદ્ધને સીધા ચાલે પ્રભુ આત્મા કેવો છે, આત્મા છે કે નહીં, ઈશ્વર કેવો છે, ઈશ્વર છે કે નહીં, સ્વર્ગ છે કે નહીં, નરક છે કે નહીં, પરલોક છે કે નહીં, મોક્ષ શું છે, મર્યા પછી શું છે, આવી બધી વાતો કરે. ભગવાન બુદ્ધ પ્રગલ્ભ મૂર્તિ વાતો સાંભળે, અર્ધ નીચેલી આંખોથી એને જુએ, કરુણા વરસાવે, મૌન તદ્દન બોલે જ નહીં, પેલો થાકીને જતો રહી. અને બહુ કોઈ વળી એવો હોય અને નિકટનો હોય ને વળી એ પ્રશ્ન પૂછે તોય મૌન રહે, પણ છતાંય બહુ વળી મોઢામાં આંગળી નાખીને, મતલબ કે બહુ પીછે પડે ને પછી બોલવાનું થાય તોય સ્પષ્ટ કોઈ વાત નહીં, બહુ કહેવાનું થાય તેટલું કે ભાઈ આ પ્રશ્નોના ઉત્તર કરતા પહેલા તું શાંત થા. ડોળાયેલું પાણી હોય એમાં તમે જોશો તો તમારું કઈ પ્રતિબિંબ દેખાવાનું નથી, પાણી સ્વચ્છ થઈ જાય તો તમને બધું દેખાશે, શું કરવાને, પછી પૂછવા જેવું કઈ નહીં રહે. માટે તું શાંત થા, અને શાંત થવા માટે અંતર્મુખ થા, અંતર્મુખ થવા માટે વિપશ્યના ધ્યાન કરતો થઈ જા. જા પાંચ વર્ષ મૌન રહે, બે વર્ષ મૌન રહે, એક વર્ષ સ્મશાનમાં રહીને રહે, આવું બધું ગોઠવી દે. પણ પેલા વિષયનો બહુ સ્પર્શ કરે નહીં, બહુ વળી પાછળ લાગે તો વળી પાછો નવો કંઈક એવો જવાબ આપે કે ભાઈ હરણ હોય ને એને બાણ લાગ્યું હોય તો એ બાણને ખેંચીને કાઢી લેવું, ઈલાજ કરવો, એ પહેલો ધર્મ છે. હવે એ બાણ ક્યાંથી આવ્યું, કોણે માર્યું, કેટલે અંતરેથી માર્યું, કઈ દિશામાંથી માર્યું, બાણ કઈ લાકડાનું છે, કેવું ફણું છે, એમાં શું લગાડ્યું છે, મારનારો કઈ જાતિનો છે, શા માટે માર્યું, શું કામ બનાવ્યું, એ પ્રશ્નોમાં પડે એને. હા, એટલે તમે બાણ ખેંચું લેવું એ પેલો ધર્મ છે, એટલે તને કામ ક્રોધ નડે છે એ બાણ ખેંચી લે, બાકી જગત કોણે બનાવ્યું ને એ બધું ક્યાંથી આવ્યું ને હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું, એ પ્રશ્નો રહેવા દે ને. અડે જ નહીં, એમાં મર્મ છે. આપણે નાને મુખે મોટી વાત કરવા જઈએ તો બહુ ઓલી લાગે, પણ મહાવીર સ્વામીએ પણ સલુકાઈ કરેલી છે, એમણે શ્યાદવાદ આપ્યો છે, આ પણ માર્ગ હોય, આમ પણ હોય, આમ પણ હોય, આમ પણ હોય, પણ પછીના જે હોય છે એ જે કરે છે એમાં કમાલ હોય છે. એમ ભગવાન બુદ્ધ તો કઈ બોલ્યા જ નહોતા, સ્પષ્ટપણે એમ કહ્યું જ નહોતું કે ઈશ્વર નથી, સ્પષ્ટપણે કહ્યું જ નહોતું કે વેદ નથી કે ખોટા છે, લોક પરલોક નથી કે એવું કઈ કહ્યું જ નહોતું, પણ મૌન રહ્યા ને કામ કર્યું ને ગયા ને પછી જે બધા આચાર્યો થયા એમના અનુયાયીઓ ને એ બધા પ્રકાંડ વિદ્વાનો, ભયંકર બુદ્ધિશાળી, ચાવી જાય ભલભુલા ને એવા બ્રિલિયન્ટ પુરુષો, બધા જિહ્વાગ્રે શાસ્ત્રો હોય એવા. એમણે ભગવાન બુદ્ધનું પછી જે કાંઈ સાહિત્ય જે વાણી હતું એને સંકલિત કર્યું, બુદ્ધ બૌદ્ધ ધર્મ છે એનું સ્વરૂપ આપ્યું, એને લિપિબદ્ધ કર્યું, એની ફિલોસોફી વિકસાવી, તત્વજ્ઞાન આ તે બધું વિકસ્યું જે છે. અને સૌ જે જે આચાર્યો થતા ગયા, ધર્મગુરુ થતા ગયા, બૌદ્ધના મઠાધિપતિ થતા ગયા, વિદ્વાનો થતા ગયા, એ બધા એમાં થોડું થોડું પોતાનું પાણી નાખતા ગયા. અને બુદ્ધિશાળીના ખોપડા એટલે આજે ભાઈ તમે બૌદ્ધ ધર્મની જૈનિઝમ જે કંઈ બૌદ્ધ કથાઓ છે એ તમે વાંચો તો તમારું મગજ કામ નહીં કરે, કોમ જ ના કરે મગજ. હા, એટલી બધી ગહન, એ જે વાત બૌદ્ધ કથા કહે એ સમજાય નહીં, સમજાય તો કેટલાય અર્થો નીકળી પડે, મેજિક બોક્સ જેવી વાત.
એટલે બુદ્ધિશાળી કેવા, તોડી નાખે એવા ખોપડા.
એટલે સૌ પોતપોતાનું પાણી નાખતા ગયા અને વિસ્તાર થતો ગયો અને ભારતમાં બધે જ બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો. હવે ફેલાયેલો બૌદ્ધ ધર્મ એ કેવો હતો? સંપૂર્ણપણે નાસ્તિક ધર્મ. આજે પણ બૌદ્ધ ધર્મ એ સંપૂર્ણ વેદ વિરોધી ને નાસ્તિક ધર્મ છે. જે બૌદ્ધ ધર્મ માનતો જ નથી કે કોઈક સનાતન આત્મ તત્વ જેવું છે, કઈ નથી, કોઈ સનાતન આત્મ તત્વ જેવું નથી, કોઈ પરમેશ્વર જેવું કઈ નથી, કોઈ લોક પરલોક નથી, કોઈ સ્વર્ગ નર્ક નથી, કઈ જ નથી. અને વેદ કોણ શું છે? તો વેદ તો કોઈ ભાંડ અને નિશાચરોએ લખી કાઢેલા ગ્રંથો છે અને સાવ જુઠ્ઠા છે. એટલે શું થયું? જે મોટા મોટા અમુક અમુક રાજાઓ થયા તો બિચારા બ્રાહ્મણો વેદાધ્યન કરતા હોય અને ખ્યાલ પડે તેને કાપી કાપી નદીઓમાં મગરમચ્છને નાખીને ખવડાવી દે, વેદ સાચવવા મુશ્કેલ થઈ ગયા. બ્રાહ્મણો ડરવા માંડ્યા, વેદના ગુંજારાઓ જ બંધ થઈ ગયા. અને સંપૂર્ણ નાસ્તિક ધર્મ, વેદ વિરોધી તદ્દન. હવે બ્રાહ્મણોને કાપી કાપીને ફેંકી દેવાય અને બ્રાહ્મણો વેદને કેવી રીતે સાચવે? છતાંય જે સમજે છે એ સાચવે, એ લોકોને સમજાવે. હવે વાત જોજો કે ભાઈ આ સત્ય છે, આ પરમ સત્ય છે, તમે આને કાં ભૂલો? એટલે લોકો શું કહે? તો બૌદ્ધ ધર્મ શું ખોટો છે? તમે કયો છો વેદ સાચા છે, આમાં પરમ સત્ય છે, ઈશ્વર આવો છે, ઉપાસના સત્ય છે, એના વગર કશું નથી, જગત એને બનાવ્યું, આ બૌદ્ધ ધર્મ બધી ના પાડે છે, આવો અમારા સ્વામીજી પાસે. હવે એના સ્વામીજી હોય ને કાચે કાચો ચાવી જાય એવા હોય, મહાખોપડા વિદ્વાન અને સ્થિતિ પાછી કઈ ચૈતસિક રીતે સ્થિત પ્રજ્ઞ એવા એવા મહાપુરુષો થયા. તમે સારીપુત ને આ બધા જે કઈ તમે મહાત્માઓ તમે જો, તમે એને જીવતા કાપીને ટુકડા કરી નાખો તોય ઉંકારો ના કરે, ગમે એટલા માન અપમાન તિરસ્કાર હર્ષ શોક અડે જ નહીં, આવા સ્થિત પ્રજ્ઞ. હવે આવી સ્થિતિ જેની હોય એટલે લોકો શું કે, આટલા બધા લોકો જેને માને, આખા ભારતમાં મોટા ભાગના, આટલા બધા લોકો જેને માને અને આવા 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 સાધુ એ ખોટું બોલે. સમજાયું? આટલા બધા લોકો જેને માને અને આવા સાધુ બોલે એ ખોટું હોય. ઓલા બિચારા બ્રાહ્મણ શું કરે? એ માનસિકતા એ જમાને હતી એવું નહીં મિત્રો, આજે પણ સમાજની એ જ માનસિકતા છે ને એ જ માનસિકતા રહેવાની. આપણે કંઈક પેલું છે ને બહુ ખોટું ખોટું છે, આટલા બધા લોકો એને માને અને આવા સાધુ ખોટું બોલે. જો થયો ને જલેબો, સમાજમાં એવું છે એવું નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આવું માનસિકતા છે. તમે કોઈને એમ કહો કે ભાઈ આ આ મૂળ સિદ્ધાંતો નથી આ, તો કે આટલા બધા લોકો આવા આવા લોકો અને આવા સાધુ બોલે એ ખોટું હોય. શું બોલો તમે? સમજાય છે ને વાત? તો સમજાય છે. અને બહુ કહે એટલે તો કે શું કે, સ્વામિનારાયણની જ વાત કરે છે ને બધા. સ્વામિનારાયણની વાત કરે છે, સ્વામિનારાયણને ઓળખાવે છે, તમને પેટમાં ચૂકછું આવે છે. ભાઈ સ્વામિનારાયણની વાત તો કરે જ, પણ એ વાત થોડી લઈ અને પછી પોતાને જે માન્યું છે ને એનું કવરને મિક્સિંગ કરી કરી મિશ્રણ આપે છે, એ એમનું નાખી દે છે. પોતે જે માન્યું છે, પોતે જે સમજે છે, પોતાને જે લાગે છે એ ભેળવી ભેળવીને આપે છે. સ્વામિનારાયણની અસલ વાત નથી,
હોય વચનામૃતમાંથી જ, પણ ભાઈઓમાં થાય શું કે એક ટુકડો ઉપાડી અને એની આસપાસ વાત કરે. હવે ટુકડો તો ગમે ત્યાંથી ઉપાડો, અને જે કાંઈ ગોબાજાળી થાય છે એ ટુકડો ઉપાડીને વાત કરવામાં થાય છે. તમને તો કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી, નવરા જ નથી, અને નવરા હો તોય વાંચો તોય સમજાય કેટલું બધું, બમ્પ થઈને વીવ જાય, બાઉન્સર જાય બધું. મુલ્લા નસરુદ્દીન શરાબ પીતો હતો, એટલે એને મુસલમાન ને આતો, એટલે મુસલમાન કોઈ મુસ્લિમ બિરાદર આવ્યો ને એમણે કીધું કે નસરુદ્દીન એ તુમ ક્યાં કરતે હોય, તો કુરાન સે મના કિયા હૈ, કુરાન મેં તો કુરાન સે ખિલાફ હૈ, તુમ શરાબ ક્યુ પીતે હો? મુલ્લા નસરુદ્દીન કે હું કુરાન પ્રમાણે જ વર્તું છું. કુરાન પ્રમાણે શરાબની મના છે? અરે ભાઈ કુરાનમાં લખ્યું છે શું, ચોરી કરો, વ્યભિચાર કરો, શરાબ પીવો, લખ્યું જ છે. પેલો કે પણ ભલા માણા પછી લખ્યું એ તો બોલ, તો શું એક પછી લખ્યું છે ચોરી કરો, વ્યભિચાર કરો, શરાબ પીવો, પણ જો તમે આ કરશો તો અનંત કાળ સુધી નરકમાં પડશો. તો કે એ હું જો વાંચતો જ નથી, મને અર્ધું કુરાન સમજાણું છે. એ આટલું માંડ માંડ પડે છે, એમાં હું આખું ક્યાં પાડવા જાઉં? આટલું માંડ માંડ પડે છે એમાં હું આગળ ક્યાં વાંચવા જાઉં? થયો ને લોચો શેમાં થયો? ટુકડો ઉપાડ્યો એમાં થયો. એક વચનામત ઉપાડીને તમારી આગળ મૂકે કે આને અક્ષર કહેવાય ને આને પેલું પુરુષોત્તમ કહેવાય ને આને આત્મનિષ્ઠા કહેવાય ને આને સાધુ કહેવાય ને આને ફલાણું કહેવાય ને આને સંત મહિમા કહેવાય ને આ આ પેલું કહેવાય. પર્સનલી પ્લીઝ કોઈ એક કોઈ અમને આમ તમે ઇન્ડિકેટ નહીં કરતા, હું ઓલ ઓવર સંપ્રદાયની આ જ દુર્દશા છે, એટલે કોઈ એક મનમાં લેતા નહીં, કોઈ સાંભળે એકાકી તો એ મારું ખોટું લગાડે નહીં, આખા સંપ્રદાયની આ વાત છે. કારણ કે ઘણા બધા આવું કરે છે, ટુકડા ઉપાડી ઉપાડીને પોતાની ફિલોસોફી ગાલ દે છે, એટલે વચનામૃતને નામે અને મહાપુરુષને બહાને આ બધું મિશ્રણ થાય છે. હકીકતમાં કોઈ પણ બાબત ટુકડા ઉપાડવાથી સ્પષ્ટ ન થાય. વડતાલના 18મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, તમે જુઓ કેવું સરસ કહ્યું, કે કોઈ શ્રી કૃષ્ણને શુદ્ધ સત્વાત્મક કહેશે તો એને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી. ટુકડો ઉપાડીને વાત કરે તો એ શુદ્ધ સત્વાત્મક કહી શકે, પણ મહારાજ કે આખા ભાગવતનો પૂર્વાપર સંબંધ વિચારવો જોઈએ. એમ વચનામૃતનો સંપૂર્ણ પૂર્વાપર સંબંધ કોન્ટેક્સ્ટ જોવે તો જ કોઈ વસ્તુ તમે સ્પષ્ટ સહજાનંદ સ્વામીના સિદ્ધાંતને કહી શકો. એકાદ ટુકડો લઈને કહી દો તો કયા સંદર્ભમાં કઈ વાત ચાલી આવે છે એ તો આખું બફાઈ જાય. પણ લોકો પૂર્વાપર સંબંધને ધ્યાનમાં લેતા નથી, કારણ શું છે, એને એનું જે કેવું છે કે છે. એટલે ઘણા લોકો છે ને એવું કહે છે કે આ વચનામૃતનું નવું સંસ્કરણ કરવાની જરૂર છે, જેથી કરશે. કારણ કે ઘણા લોકો કહે છે કે શિક્ષાપત્રી બાળપોથી છે અને સંસ્કરણ નવું કરશે, એમને જે ફાવે એટલું રાખશે, બીજું કાઢી નાખશે, તોય સમાજ શું કે છે, આટલા બધા લોકો અને આવા સાધુ કહે, એ ખોટું થોડું હોય. આજ દશા આવશે. લોકો કોઈ વિચારશે ને આ સિદ્ધાંત સહજાનંદ સ્વામીનો નથી, આવા સાધુ શિક્ષાપત્રીને બાળપોથી કહે તો એ લોકો કહે છે કે ના બરાબર છે, આવા સાધુ એ કઈ ખોટું થોડું બોલે. કેવી રીતે મૂળ પુરુષના સ્થાપેલા સિદ્ધાંતો કેવી રીતે એવોઇડ થાય છે, અને બહુ કહેવા જાવ તો શું કે છે, બરાબર, ભગવાનની ઈચ્છા ન હોય તો શું આટલો બધો ફેલાવો થાય?
તો હું એમ પૂછું છું, ભગવાનની ઈચ્છા જ ગણવાની ને? બૌદ્ધ ધર્મ એટલો ફેલાયો, કેટલાય બ્રાહ્મણો નિર્દોષ કપાયા, વેદની હોળી કરી સળગાવી દીધા, પવિત્ર બ્રાહ્મણોને મગરમચ્છને ખવડાવી દીધા, ભગવાનની ઈચ્છા જ ગણવાની ને?
ઈચ્છા જ છે, ભલે તમે ભગવાનની ઈચ્છા ગણો, આટલો તરત બધું ફેલાઈ જાય, આટલા બધા લોકો ફેલાઈ જાય, હા ભગવાનની ઈચ્છા છે.
બૌદ્ધ ધર્મ ફેલાયો એ પણ ભગવાનની ઈચ્છા છે. આજે પણ જે કઈ ખોટું ફેલાતું હોય, ખૂબ ફેલાતું હોય, સત્ય સિદ્ધાંત વાળા તો બહુ જ લઘુમતીમાં આવી જાય, પેલું બહુ જ મેજોરિટીમાં આવી જાય, ભગવાનની ઈચ્છા છે. કારણ કે ક્રમે ક્રમે યુગે યુગે કાળ કાળનું કામ કરે છે અને એને ભગવાન નારાયણ થવા પણ દે છે. પણ દેશકાળ વિપરીત થયા હોય ત્યારે સત્યને ચૂકવું નહીં, એ ઇન્સાનનો ધર્મ છે. બાકી કાળ કાળનું કામ પરમેશ્વર પણ થવા દે છે. સમજો, સત્યને હારતું જુએ, સત્યને હારતું જુએ, છતાં પણ સત્યમાંથી જેને નિષ્ઠા ન ડગે એ સત્યનો ઉપાસક છે. કાળને કાળ પ્રમાણે કામ કરવા જ દે છે. 1000 વર્ષ સુધી બૌદ્ધ ધર્મ પ્રચલિત થયો. અજંતા ઇલોરા તમે જુફાઓ કેવી કેવી, ક્યાં ક્યાં કેટલી કેટલી વિશ્વમાં મોટા મોટી પ્રતિમાઓ બુદ્ધની છે. ભગવાનની ઈચ્છા જ છે, પણ કાળને થવા દે છે, એનો હુકમ પ્રમાણે થવા દે છે. એની ઝપટમાં આપણે આવવું કે નહીં? કાળને હુકમ કરે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પણ એની ઝપટમાં આપણે આવવું કે નહીં? અતિ હોનાર થાય, વર્ષા થાય, ભગવદ ઈચ્છા જ છે, થાય છે કાળના ચક્ર પ્રમાણે, પણ એમાં આપણે ઝપટમાં ન આવવું સમજદારનું એ કામ છે. એમ કાળ કાળ પ્રમાણે થાય જ. તમે મગફળી વાવો, કપાસી કપાસિયા વાવો, પેલી ગૌતલ જુવાર બાજરો જે બધું વાપો વાવો, ચોમાસામાં વાવો, એ એક એક દાણો વાવ્યો હોય, પણ એક એક દાણાની આસપાસ 150-200 બીજા ઘાસના છોડ ઉગે, ભગવાનની ઈચ્છા જ છે, ઉગે જ. જમીન ઉર્વરા છે, એમાં સમગ્ર બ્રહ્માંડ પ્રકૃતિ પણ ઉર્વરા છે, એમાં ઘાસપાત પણ ઉગે, ભગવાનની ઈચ્છાથી જ ઉગે. પણ સમજદાર ખેડૂત એ છે કે ધાન્યને ઓળખે અને નકામું છે ને નિંદે. પણ જ્યારે લોકો ધાન્યને ઉખેડી નાખે અને ઘાસપાતને પગે લાગતો થઈ જાય, ત્યારે સમાજનું અધપતન થાય છે અને વ્યક્તિ ઈશ્વરનો ગુનેગાર થાય છે. 1000 વર્ષ સુધી બૌદ્ધ ધર્મ રહ્યો હશે, પૂરો નાસ્તિકવાદ કેટલાના કલ્યાણ રગદોળાઈ ગયા, કેટલાય નિર્દોષ બ્રાહ્મણોની હત્યાઓ, કેટલા લોકોનો કેટલાના બદાવલા થયા. એ સપોર્ટ કરનારા ભાગીદાર છે. એને સપોર્ટ ના કર્યો હોત તો, એટલે મારે હું તમે કોઈ જવાબદારીમાંથી છટકી નથી શકતા. કિતાબના બધા જ પાના મહત્વના હોય છે, વચ્ચેથી એક નીકળી જાય એ પાનું કે મારી જરૂર નહોતી, પણ ક્રમ બદલી જાય, બધાની જવાબદારી છે. સત્યને ઓળખવું પડે અને એને સાચવવું પડે. પણ દુર્દશા આજે આપણા સંપ્રદાયમાં પણ એ જ છે કે લોકો સ્વામિનારાયણનો અસલ સિદ્ધાંત શું છે એ સમજવા તૈયાર નથી, અને આપણે કોઈ સમજાવવા બેસે તો માનવા લોકો તૈયાર નથી. કારણ કે પેલો જવાબ તૈયાર છે, આટલા બધા લોકો અને આવા સાધુ, એ ખોટું થોડા બોલે. આ લોગો છે,